જેવી રીતે શરીરમાં ટેમ્પરેચર આવ્યું હોય, તાવ આવ્યો હોય, तो थर्मोमीटर की मापी ने एक खाली नंबर काढ़वामां आवे छे, यहाँ शरीर नो टेम्परेचर साचू छे, बराबर। ए थर्मोमीटर जुदी वस्तु छे अने शरीर नो टेम्परेचर जुदी वस्तु छे, पण ए नंबर थी कम्पेरिजन करीने खबर पड़े कि हाँ नॉर्मल करता वधारे छे, कि नॉर्मल रेन्ज में छे। वधारे छे तो केटलू वधारे छे, आपणे कहीए एक ताव आव्यो, बे आव्यो, त्रण आव्यो, पण एक बे त्रण एटले शुं? એ તો ખાલી ડિગ્રી કે 2 ડિગ્રી વધારે છે, નોર્મલ કરતા 2 ડિગ્રી વધારે, નોર્મલ કરતા 3 ડિગ્રી વધારે છે, ચાલો ને? આવી રીતના કઈ ગણિત કરવા માટે એક બીજું સાધન જોઈએ જેનાથી આપણે કમ્પેરિઝન કરી શકીએ। તો બીજું સાધન અહીંયા શું લીધું કે કર્મમાં જે પરિણામ થાય છે એ માપી શકાય છે, જીવના પરિણામ અને કર્મનું પરિણામ એમાં એક્ઝેક્ટ કોરિલેશન હોવાથી જેવા જેવા જીવના પરિણામ થાય છે એવું એવું કર્મનું પરિણામ જોવામાં આવે છે, અને જેવું જેવું કર્મનું પરિણામ છે એવા જીવના ભાવ જોવામાં આવે છે। બે જુદી જુદી વસ્તુ હોવા છતાં જેવી રીતના શરીર જુદું છે અને થર્મોમીટર જુદું છે, અને આને કારણે ઓલામાં આવો નંબર આવ્યો એમ નથી, એમાં તો એની મર્ચ્યુરીની પોતાની યોગ્યતા બે નંબર આવ્યો, ખ્યાલ આવે છે ને? એવી રીતે અહીંયા જીવમાં જે પણ કઈ પરિણામ થાય છે એ પોતાની યોગ્યતાથી થાય છે, અને કર્મમાં જે પણ કઈ ચેન્જીસ થાય છે એની રીતે થાય છે। એવું હોવા છતાં જેવા જેવા પરિણામ એવા એવા કર્મમાં ચેન્જીસ આવું હોવાને કારણે કર્મના સાધનથી જીવના પરિણામોને વર્ણવવાની પદ્ધતિ, કર્મમાં જે પરિણામ થાય છે એનાથી જીવના ભાવોને પરિણામ વર્ણવવાની પદ્ધતિ, એને કહેવાય છે 5 અસાધારણ ભાવ, ખ્યાલ આવે છે? ફરી કર્મમાં જે ચેન્જીસ થાય છે એના અનુસાર જીવના ભાવોને વર્ણવવાની પદ્ધતિ, એને કહેવાય 5 અસાધારણ ભાવ। તો કર્મમાં ક્યારેક ઉપશમ થાય તો જીવને ઔપશમિક ભાવ કહેવાય છે, કર્મમાં ક્ષય થઈ જાય, કર્મનો નાશ થઈ જાય તો જીવના ભાવોને ક્ષયિક ભાવ કહેવાય છે, કર્મમાં ક્ષયોક્ષમ થાય તો જીવના ભાવોને ક્ષયોક્ષમિક ભાવ કહેવાય છે, કર્મનો ઉદય હોય અને જીવના જે પણ ભાવ થાય એને ઔદય ભાવ કહેવાય છે। અને એક પાંચમી કેટેગરી છે કે કર્મમાં જે પણ કઈ પરિણામ હોય એનાથી સ્વતંત્ર જીવના ભાવોને પારિણામિક ભાવ કહેવાય છે, બરાબર। એટલે જીવના જે અસંખ્યાત ભાવો હતા એ અસંખ્યાત ભાવોને કેટેગરાઇઝ કરીને ફક્ત 5 ભાવોમાં એને વિભાજિત કરી દીધા, ખ્યાલ આવે છે? તો કર્મની ઉપાધિની સાથે જીવના ભાવોનું વર્ણન કરવું એને કહેવાય 5 અસાધારણ ભાવ, ખ્યાલ આવે છે? એમાંથી 4 ભાવ એ કર્મના ઉદય ઉક્ષમ ક્ષય ક્ષયોક્ષમ અનુસાર એ પર્યાયરૂપ ભાવો છે, અને જે 5મો ભાવ છે એ કર્મની ઉપાધિથી નિર્દેશ દ્રવ્યરૂપ ભાવ છે, બરાબર। જો આ એક સાધારણ ભૂમિકા બાંધી, હવે આપણે જરા બેઝિક થી આજે થોડું એને સમજવાની કોશિશ કરશું। જો સૌથી પહેલા આપણે સૂત્ર વાંચી લઈએ, આપણે લાસ્ટ ટાઈમ આ સૂત્રની શરૂઆત કરી હતી, આપણે ઘણી બધી વાર વાંચીને યાદ નહીં કરાવ્યું હતું, કોઈને યાદ રહ્યું છે અત્યાર સુધી? રહી ગયું છે યાદ? બહુ સરસ, બોલો। મિશ્રસ્ય, બહુ સરસ, વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ। જો 5 ભાવ એના નામ યાદ રહી જાય 5 ભાવના તો સૂત્ર યાદ રાખવું બહુ ઈઝી છે, કેમ કે 5 ભાવ જે સૂત્રમાં એના નામ સિવાય બીજું કઈ ખાસ છે જ નહીં। તો જો આપણે એને 3 ભાગમાં ડિવાઈડ કર્યું હતું સૂત્રને, બરાબર, પહેલા ભાગમાં શું આવ્યું? ઔપશમિક ક્ષાયિકો ભાવો, ઔપશમિક ક્ષાયિકો ભાવો। બીજા ભાગમાં શું આવ્યું? મિશ્રસ્ય જીવસ્ય, બરાબર, મિશ્રસ્ય જીવસ્ય। અને ત્રીજા ભાગમાં સ્વદત્વમ ઔદયિક પારિણામિક હોય છે, બહુ સિમ્પલ છે, ઔક્ષમિક ક્ષાયિક ભાવ, બરાબર, આ જીવના ભાવો છે। પછી કયા કયા છે? મિશ્ર, મિશ્ર એટલે ક્ષયોક્ષમિક, આ જીવના ભાવ છે એટલે જીવસ્ય, સ્વતત્વમ એટલે કે જીવના સ્વતત્વના ભાવો છે, પોતાના ભાવો છે, ઔદયિક પારિણામિકો છે, ચ એટલે અને, બરાબર। આજે સંસ્કૃતનું જે વાક્ય હોય ને એ સંસ્કૃતના વાક્યને આપણે શું કહીએ કે એ બી સી ડી અને ઈ આ જીવના ભાવો છે, આ આપણું ગુજરાતીનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર હોય, બરાબર। સંસ્કૃત નું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જુદું હોય. સંસ્કૃત નું સેન્ટેન્સ સ્ટ્રક્ચર માં એ બી જીવના ભાવો છે, અને પણ એ ડી જીવના ભાવો છે, સી ડી ઈ અને એવી રીતના લખવામાં આવે છે. જે આપણે ગ્રામર વાંચીએ તો બહુ ઈઝી થઈ જાય, ચાલે ને? નહીં તો આપણને થોડું અટપટું લાગે કે આગળ પાછળ કેમ મૂકેલું છે. તો જો ફરી જીવના પાંચ ભાવ કયા છે? ઔષમિક ભાવ, શારીરિક ભાવ, શાયોક્ષમિક ભાવ અથવા મિશ્ર ભાવ, ઔદૈહિક ભાવ અને પારિણામિક ભાવ. સૂત્ર એક વાર ફરીથી બોલશું. જો ઔષમિક શારીરિકો ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વ ઔદૈહિક પારિણામિકો છે. બરાબર, ચાલો આગળ વધીએ. એનો અર્થ વાંચીએ. અર્થ, જીવના ઔષમિક અને શારીરિક ભાવ અને મિશ્ર તથા ઔદૈહિક અને પારિણામિક એ પાંચ ભાવો નિજ ભાવ છે. સ્વતત્વ એટલે કે નિજના પોતાના ભાવો છે, અર્થાત જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી. આપણે જોયું કે જીવમાં જે ભાવો છે માટે એને અસાધારણ ભાવ કીધા. આપણે જેવી રીતે વિશેષ ગુણો કહીએ ને, સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. વિશેષ એટલે કે એ દ્રવ્યમાં જે ગુણો જોવામાં આવે છે, એવી રીતના આ ભાવો જીવમાં જ જોવામાં આવે છે. બોલો, કેવી સુંદર વસ્તુ છે. ભાવો જીવના છે, જીવમાં જોવામાં આવે છે. અને વર્ણન કોનાથી કર્યું? કર્મથી વર્ણન કર્યું. ખ્યાલ આવે ને? એ ખાલી એને નિમિત્તથી વર્ણન કરવાની પદ્ધતિ છે, એ રીતના સમજવું. બાકી આખું પરિણામ, આખું ભાવ બધા જીવના છે. હવે જો જેમ જેમ આપણે પાંચ ભાવનું સ્વાધ્યાય કરશું, એમાં આપણે જોશું કે વાતો ખાલી કર્મની જ થશે. આપણે પહેલેથી છેલ્લે સુધી વાતો કોની કરશું? ખાલી કર્મની જ કરશું. પણ સમજવું શું છે? કે જીવના ભાવ સમજવા છે. ખ્યાલ આવે ને? એટલે જયારે જયારે કર્મની વાત આવે ત્યારે જીવના ભાવોનું આપણે એ કોરિલેશન કરશું જ. પણ જો ન પણ થાય તો તમારા જ્ઞાનમાં તમે શું વિચાર કરજો? કે વાત જીવના ભાવોની ચાલી રહી છે. ખ્યાલ આવે ને? વાત જીવના ભાવોની છે અને વર્ણન આવશે આખું કર્મ. ચલો, સૌથી પહેલા બેઝિક થી શરૂઆત કરીએ. ભૈયા, નેક્સ્ટ લાઈન લીધે. કર્મ કેટલા પ્રકારના છે? કર્મ કેટલા પ્રકારના? મુખ્ય મુખ્ય આઠ પ્રકૃતિ. એમાં પણ એની ઉપર આપણે જોઈએ તો બે, ઘાતીય કર્મ અને અઘાતીય કર્મ. બરાબર, અથવા ઘાતી કર્મ અને અઘાતી કર્મ. એમાં અઘાતી કર્મ કયા કયા? વેદનીય, આયુ, નામ અને ગોત્ર. અને ઘાતી કર્મ કયા કયા? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અંતર. હવે એની અંદર પણ જો આપણે થોડું સમજીએ, આમાં વધારે વિશેષતા આપણે મોહનીયમાં અંદર વધારે ડિટેલમાં જોશું. કેમ કે જેમ જેમ આપણે એના ભેદ પ્રભેદ જોશું તો એ મોહનીયમાં વધારે અપ્લાય થશે. તો મોહનીયના કેટલા પ્રકાર? મુખ્ય એના બે પ્રકાર, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય જો હવે એક એક કર્મ કયા ગુણની સામે છે એ પણ જોઈ લઈએ. જ્ઞાનાવરણીય કર્મમાં એની સામે જીવનો કયો ગુણ? જ્ઞાનનો. એટલે જે જે પરિણામ જ્ઞાનાવરણીય કર્મમાં અપ્લાય થશે તો અહીંયા નિમિત્ત નૈમિત્તિક ભાવે ત્યાં એવા કયા ભાવ ચેન્જ થઈ રહ્યા છે? કે જીવના જ્ઞાનના ભાવ ત્યાં ચેન્જ થઈ ગયા. બરાબર ને? જ્ઞાનાવરણીય કર્મમાં આપણે સમજો ક્ષયોક્ષમ લગાડ્યો તો ત્યારે ત્યાં મોહનીયમાં જીવના ભાવ એટલે શ્રદ્ધા અને ચારિત્રમાં કોરિલેટ નહીં કરવું. ખ્યાલ આવે ને? કોરિલેટ એમાં કરશું કે જ્ઞાનાવરણીય કર્મ છે તો જ્ઞાનના પરિણામ જ્ઞાનના ભાવોમાં કોરિલેટ કરશું. જેવી રીતે આપણે કહેશું કે દર્શન મોહનીયનો ઉપશમ થયો તો અહીંયા શું સમજવું? જ્ઞાન વધી ગયું એમ સમજવું કે નહીં? કેમ નહીં? કેમ કે દર્શન મોહનીય એ શ્રદ્ધા ગુણની સામે રહેલો કર્મ છે. તો જે દર્શન મોહનીયમાં જે ચેન્જ થયા તો એની સામે અહીંયા શું બદલાવવું જોઈએ? કે જીવના શ્રદ્ધા ગુણના ભાવ એટલે એની પર્યાયો બદલાવી જોઈએ. બરાબર, આટલું ફંડામેન્ટલ ખ્યાલ આવે ને? કે જે જે કર્મ એની સામે નિમિત્ત નૈમિત્તિક જીવના ભાવ એને આપણે સમજવું જોઈએ. ચાલો, તો જ્ઞાનાવરણીય કર્મની સામે કયો ગુણ? જ્ઞાન ગુણ. દર્શનાવરણીય કર્મની સામે? દર્શન ગુણ, શ્રદ્ધા નહીં, દર્શન ગુણ. બરાબર, જો સમ્યક દર્શન ને મિથ્યા દર્શન એ દર્શન મોહનીય કર્મની સામે જીવની પર્યાય છે, એ શ્રદ્ધા ગુણની પર્યાય છે, બરાબર. દર્શન ગુણની અરે સોરી દર્શનાવરણીય કર્મની સામે જીવનો દર્શન ગુણ. ચાલો આગળ. હવે મોહનીય, મોહનીયમાં બે પ્રકાર, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય ની સામે જીવની કયો ગુણ? જીવનો શ્રદ્ધા ગુણ. ચારિત્ર મોહનીય ની સામે જીવનો ચારિત્ર ગુણ, બરાબર. ચાર ગુણ થયા, જ્ઞાન ગુણ, દર્શન ગુણ, શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ, બરાબર. ઓકે, હવે અંતરાય, અંતરાય કર્મની સામે જીવનો કયો ગુણ? વીર્ય ગુણ. જીવનો વીર્ય ગુણ, બરાબર. એમાં દાન અંતરાય, લાભ અંતરાય, ભોગ ઉપભોગ, વીર્ય, વીર્યાંતરાય, એ બધું આપણે જોશું. એની સામે જીવના ગુણની પુરુષાર્થરૂપ પર્યાય, બરાબર. જો એક એક ગુણ એની પર્યાયો પણ સાથે સાથે જોતા જઈએ. જો જ્ઞાનાવરણ કર્મ છે એની સામે જીવનો જ્ઞાન ગુણ. જ્ઞાન ગુણની કેટલી પર્યાય? મુખ્યત્વે બે પર્યાય, એક સમ્યક જ્ઞાન અને નિત્ય જ્ઞાન, બરાબર. અચ્છા, દર્શનાવરણીય કર્મની સામે જીવનો દર્શન ગુણ. દર્શન ગુણની કેટલી પર્યાય? જો જેવી રીતના શ્રદ્ધા ગુણમાં સમ્યક દર્શન અને નિત્ય દર્શન આવશે ને, તો અહીંયા દર્શન ગુણની સામે પણ એની જે આજે જ્ઞાન જેવી રીતના નિત્યાત્વ અવસ્થામાં નિત્યાત્વ રૂપ જ્ઞાન છે અને સમ્યક રૂપ અવસ્થામાં સમ્યક જ્ઞાન છે, તો તેવી જ રીતે દર્શન ગુણની પર્યાયમાં સમ્યક અને નિત્યા ભાવ સમજવો, બરાબર. ચાલો આગળ. મોહનીય કર્મમાં દર્શન મોહનીયની સામે જીવનો શ્રદ્ધા ગુણ. શ્રદ્ધા ગુણની કેટલી પર્યાય મુખ્યત્વે? મુખ્યત્વે બે, સમ્યક દર્શન અને નિત્યા દર્શન. એના ભેદ પ્રભેદ આપણે જોશું થોડી વાર પછી. ચારિત્ર ગુણ એની સામે કરી, અહીંયા ચારિત્ર મોહનીય કર્મ એની સામે કયો ગુણ? ચારિત્ર ગુણ. અને એની પર્યાયો કેટલી? બે, નિત્યા ચારિત્ર, સોરી સમ્યક ચારિત્ર, નિત્યા ચારિત્ર, બરાબર. હવે જો એ પણ જોઈ લઈએ, અહીંયા દર્શન મોહનીય કર્મની ત્રણ મુખ્ય પ્રકૃતિઓ છે. દર્શન મોહનીય કર્મની કેટલી મુખ્ય પ્રકૃતિઓ? ત્રણ. કઈ? નિત્યાત્વ, સમ્યક નિત્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. સમ્યક નિત્યાત્વને મિશ્ર પણ કહેવાય છે, બરાબર. નિત્યાત્વ, મિશ્ર, સમ્યક પ્રકૃતિ. જો ખરેખર બે મુખ્ય કર્મની ટાઈપ, ઘાતી કર્મ, અઘાતી કર્મ, એની નીચે જુઓ તો ચાર પ્રકારના ઘાતી કર્મ, ચાર પ્રકારના અઘાતી કર્મ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોની અંતર, વેદની આવી માંગો છો. હવે આની નીચેના લેવલ પર જુઓ તો 148 સબ પ્રકૃતિઓ થાય, 147 પ્રકૃતિઓ થાય. જેવી રીતના જ્ઞાનાવરણમાં મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, અધિ જ્ઞાનાવરણ, મનપર્યાય જ્ઞાનાવરણ, કેવળ જ્ઞાનાવરણ. પછી દર્શનાવરણમાં ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ, કેવળ દર્શનાવરણ. પછી પાંચ પ્રકારની નિદ્રા, તો નિદ્રા, 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 પ્રછલા, 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 શ્યામ દ્રષ્ટિ, બરાબર. જ્ઞાન દર્શન ગુણ થયા. આપણે એના નામ અહીંયા લખ્યા નથી, કઈ બધું તમારે સમજવાનું, કેમ કે એ એની અત્યારે ડિટેલની જરૂરત નથી. હમણાં જ આપણે પાંચ નામનું પ્રકરણ સમજ્યું, તેમાં મોહનીયની ડિટેલની જરૂરત છે. કેમ કે જેમ જેમ એક એક ભાવ સમજવું, તો એમાં જે અમુક ભાવો એ મોહનીયની સબ પ્રકૃતિમાં જ લાગુ પડશે, બધામાં નહીં લાગુ પડે, ખ્યાલ આવે ને. એટલે એ બાકીની વસ્તુ આપણે જોશું. હવે જો મોહનીયમાં દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓ કઈ? નિત્યાત્વ, સમ્યક નિત્યાત્વ અથવા મિશ્ર અને સમ્યક પ્રકૃતિ, બરાબર. ચારિત્ર મોહનીયના કેટલા ભેદ? 25 ભેદો. કયા કયા? હા, અનંતાનુબંધીની ચાર, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. પછી અપ્રત્યાખ્યાનાવરણના ચાર, ક્રોધ, માન, માયા. પછી પ્રત્યાખ્યાનાવરણના ચાર, ક્રોધ, માન, માયા. પછી સંજોલનના ચાર, ક્રોધ, માન, માયા. એટલે આ 16 કષાય છે, બરાબર. ક્રોધ, માન, માયા, લોભ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજોલન, અને આપસમાં મલ્ટીપ્લાય કરો. અને એના સિવાય 9 પ્રકારના 9 કષાય, 9 પ્રકારના 9 કષાય. કયા કયા છે? હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુર્ગુણતા, સ્ત્રી, પુરુષે, તપુંસકે, બરાબર. તો જો આપણે જ્ઞાનાવરણની 5, દર્શનાવરણની 9 આ મોહની એની 28 પ્રાણ અને 25 ટોટલ પછી 16 અને 9 નો કશાય એમ મળીને 25 પ્લસ નિત્યાસના 3 એટલે ટોટલ 28. હવે આપણે આવ્યા અંતરાય. અંતરાયના અંતરાય કર્મની સામે કયો ગુણ? વીર્ય ગુણ. અંતરાય કર્મની પ્રકૃતિઓ કેટલી? સબ પ્રકૃતિઓ મુખ્યત્વે 5. કઈ 5? દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય ને એક રહી ગયું ને. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. એની સામે જીવના ગુણો કયા? કે દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય. ખ્યાલ આવે ને? એટલે દરેક ની પર્યાય, દાન ની પર્યાય, લાભ ની પર્યાય આદિ આદિ એ જીવના ગુણો ની પર્યાય. બરાબર. આ થયા ઘાતી કર્મ. ઘાતી કર્મ કોને કહેવાય? ઇન જનરલ વોટ ઇઝ ધ ડેફિનેશન? જે કર્મ નો ઉદય થતા આત્માના સ્વભાવનો ઘાત થાય. એટલે કર્મ જીવના સ્વભાવને ઘાત કરી દે ના, એ બોલવાની એક પદ્ધતિ છે. ખ્યાલ આવે ને? પણ જયારે જયારે આ કર્મ નો ઉદય થાય છે ત્યારે ત્યારે જીવના પણ સ્વભાવમાં એટલી હાનિ જોવામાં આવે છે. નિમિત્ત નૈમિત્તિક સંગતિ. એટલે એને ઘાતી કર્મ કહેવાય છે. જાણે કર્મ જીવના સ્વભાવનો ઘાત કરે છે. સ્વભાવનો કેવી રીતના ઘાત થાય? સ્વભાવ તો ત્રિકાળી નથી, અનાદિ અનંત એક શુદ્ધ વસ્તુ. એનો ઘાત કેવી રીતના થાય? સ્વભાવને આવરણ કરી દેવાય તો સ્વભાવનો ઘાત કેવી રીતના થાય? સ્વભાવનો જો ઘાત થઈ જાય, સમજો તો મને જ્ઞાનાવરણનો ઉદય છે તો મારું જ્ઞાન ઓછું થઈ ગયું ને. જેવી રીતના સમજો મારી પાસે જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન ગુણમાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ પહેલા હતી, પણ હવે જ્ઞાનાવરણનો ઉદય છે એટલે હવે મારામાં શક્તિ જ નથી. એવું છે તો કેવી રીતના છે? જે જીવનો જે સ્વભાવ છે, દ્રવ્ય ગુણાત્મક સ્વભાવ, એ તો અનાદિ અનંત શુદ્ધ જ છે. એના પર ક્યારે કોઈ આવરણ લાગતું નથી, એમાં ક્યારે કોઈ ઘાત થતો નથી. એમાં તો વર્તમાનમાં જો એવું થતું હોય, સમજો તો મારો જીવ, તમારો જીવ, તમારો જીવ, તમારો જીવ, બધા જીવો જુદા જુદા પ્રકારના થઈ જાય ને, તો પછી વિશ્વમાં 6 દ્રવ્ય કેવી રીતના રહે? 6 દ્રવ્ય હોય તો એક જીવ દ્રવ્ય જે છે એ તો બધા સમાન હોવા જોઈએ ને. પણ જો બધાના જીવના સ્વભાવમાં જ ફરક પડી જાય તો સમાન કેવી રીતના રહે? એટલે જીવના સ્વભાવમાં તો ક્યારેય કોઈ બદલાવ આવતો જ નથી. એને કહેવાય પરંપરાની ભાવ, કર્મની ઉપાધિથી નિર્દેશ. ખ્યાલ આવે ને? કર્મમાં જે પણ અવસ્થા હોય જીવના સ્વભાવમાં ક્યારે કોઈ ફરક પડતો નથી. તો ફરક ક્યાં પડ્યો? કે એ સ્વભાવની પર્યાયમાં જે પ્રગટતા થવી જોઈતી હતી ત્યાં એનો ઘાત થયો. ખ્યાલ આવે? જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થતા જે સ્વભાવનો ઘાત, એ તો ઉચ્ચારથી બોલવાની ભાષા છે. ખરેખર એ સ્વભાવની પર્યાયમાં પ્રગટ થવાનો ઘાત થયો. ચાલે ને? એટલે જેવી શક્તિ છે એવું પર્યાયમાં પ્રગટ ન થવું એને એમ કહેવાય સ્વભાવનો ઘાત થયો. ચાલ આવે? એટલે અહીંયા જે ઘાતિયા કર્મ, આપણે ટોટલ 47 પ્રકૃતિઓ થાય. જ્ઞાનાવરણની 5, દર્શનાવરણની 9, મોહનીયની 28, અંતરાયની 5, બધું એડ કરો તો 47 થાય. તો જ્યારે જ્યારે આ કર્મનો ઉદય આવે છે તો આ બાજુ જીવનો સ્વભાવ જેવો છે એવો પર્યાયમાં પ્રગટ નથી થતો. એને કહેવાય ઘાતિયા કર્મ. એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. આ તો કઈ ઘાતી કર્મની વાત. હવે આવું અઘાતી કર્મમાં જો, અઘાતી કર્મની મુખ્ય કેવી પ્રકૃતિઓ? મુખ્ય 4 કહીએ ને આપણે. ભાઈ નીચે વાળા લઈ જાય જો, અઘાતી કર્મની મુખ્ય 4 પ્રકૃતિઓ. એક ઉપર કરી છે 4, વેદનીય, આયુ, નામ. અચ્છા, એમાં લખ્યું આયુ, નામ, ગોત્ર, વેદનીય. કઈ છે 4 પ્રકૃતિઓ? આયુ, નામ, ગોત્ર, વેદનીય, અથવા વેદની, આયુ, નામ, ગોત્ર, કોઈ પણ આપણે જોઈએ. અચ્છા, હવે આયુ કેટલા પ્રકારની? જે જીવની આયુ, આયુ એટલે શું છે? જે આયુષ્ય છે ને, જીવ વર્તમાનમાં ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. કઈ ગતિમાં એનો જન્મ થાય છે? જે જીવનો જન્મ તો ક્યારે થતો જ નથી, પણ આ શરીર સાથે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બનવો અને શરીર સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટવો, એટલા કારણે આયુ કહેવાય છે. એટલે જયારે અહીંયા આયુ કર્મ નો ઉદય છે તો ત્યારે ત્યારે જીવ એ જાતના શરીરમાં એ જાતનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે. જેવી રીતના સમજો, વર્તમાનમાં આપણે મનુષ્ય છીએ, કોઈ તિર્યક છે, સમજો આપણી સાથે કોઈ કૂતરા આદિને કમ્પેર કરીએ તો આપણા પરિણામ મનુષ્ય જેવા છે અને એના પરિણામ તિર્યક જેવા કે એના કૂતરા જેવા એના પરિણામ છે. તો વર્તમાનમાં જેટલી આયુષ્ય સુધી જીવ, આ જીવ તો બધાના સમાન છે, પણ જ્યાં સુધી જીવ વર્તમાનમાં મનુષ્ય ગતિ રૂપ પરિણામ કરે છે ત્યારે ત્યાં સુધી એને મનુષ્ય આયુનો ઉદય ગણાય છે. શરીર સાથે બંધન છે એટલે મનુષ્ય આયુ છે એમ નથી, જો એ પણ વિચારતો હોય, કેમ કે અહીંથી મૃત્યુ થશે અને નેક્સ્ટ ગતિમાં જશે ત્યાં સુધી વિગ્રહ ગતિમાં તો આ શરીર નથી, પણ ત્યાં આયુ તો છે કે નહીં? તો એ આયુનું નામ આયુ, એટલે આયુ કોને કારણે આયુ થયું? વિગ્રહ ગતિમાં નેક્સ્ટ ભવની આયુ ગણાય. અહીંયા જે આયુ પૂરું થયું, સમજો અહીંથી દેવગતિમાં જવાના છે અને અહીંથી બે ત્રણ સમય લાગે ત્યાં પહોંચતા, તો એ દેવગતિનું આયુષ્ય ગણાય. ત્યારે એ વિગ્રહ ગતિમાં જીવના પરિણામ કેવા હોવા જોઈએ? મનુષ્ય જેવા કે દેવ જેવા? દેવ જેવા પરિણામ. એ જીવના એ આયુષ્યને કારણે એ જીવ એ જાતનું એનું બિહેવિયર હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? આયુના કેટલા પ્રકાર? ચાર પ્રકાર: મનુષ્ય આયુ, તિર્યક આયુ, નર્ક આયુ, દેવ આયુ. પછી બીજું જોયું આપણે નામ કર્મ. નામ કર્મના કેટલા પ્રકાર? 93 પ્રાણ. નામ કર્મને કારણે જીવમાં શું ફરક પડે છે? જો આ શરીર, પછી આજુબાજુના સંયોગો આદિ બધું નામ કર્મને કારણે જીવને પ્રાપ્ત થાય છે, બરાબર? હવે એ આ શરીર આદિ પ્રાપ્ત થયું તો નામ કર્મને કારણે. જીવ ત્યાં મોહ કરે છે એટલે એને ત્યાં પોતારૂપ એ લાગે છે. ખ્યાલ આવે? એટલે ખરેખર આ નામ કર્મનો ઉદય ક્યાં છે? જો આ જે ચાર અજ્ઞાતિ કર્મ છે ને એને પુદ્ગલ વિપાકી કહેવાય. પુદ્ગલ વિપાકી એટલે કે એનો ઉદય પુદ્ગલમાં આવે છે, જીવમાં નથી આવતો. અને જે ઘાતી કર્મ છે ને એને જીવ વિપાકી કહેવાય, કે એનો ઉદય જીવમાં આવે છે, એનો ઉદય પુદ્ગલમાં નથી આવતો. જ્ઞાનાવરણ કર્મનો ઉદય આવે તો શરીરમાં જ્ઞાન ઓછું થઈ જાય છે. તો ક્યાં ઓછું થાય છે? આત્માનું જ્ઞાન પર્યાયમાં ઓછું થાય, એ પર્યાય રૂપમાં, બરાબર? અને અહીંયા જ્યાં નામ કર્મમાં સમજો સંહનન સાંભળ્યું છે ને, વજ્ર વૃષભ નારા સંહનન, કે એનું આ શરીરનો હાડકા, એનું બંધારણ અને એના જોઈન્ટ સાથે કેવા છે? કે વજ્ર જેવા છે, વજ્ર જેવા છે. આ હાડકા, આ જોઈન્ટ, અને હાડકાની ઉપર એક લેયર હોય, એને સાયન્ટિફિકલી પેરિઓસ્ટિયમ કહેવાય, એક આખું ઉપરનું આ સ્કિન લેયર. આ ત્રણે વસ્તુ વજ્ર જેવી હોવી એને કહેવાય વજ્ર વૃષભ નારાજ સહન. કે એ ઉપર જે રીતના હનુમાનની સ્ટોરીમાં આવે છે ને, કે નાના બાળક હતા તેવા વિમાનમાંથી નીચે પડી ગયા અને પર્વત પર પડ્યા તો શું થયું? કે પર્વત તૂટી ગયો, પણ એમને કાંઈ ન થયું. એટલે એમના શરીરની એવી મજબૂતી કેવી હોય? કે વજ્ર જેવી હોય. તો આ કર્મનો ઉદય આવ્યો, ઇટ ઇઝ અ ટાઈપ, વજ્ર વૃષભ નારાજ સહન એ એક પ્રકારનું નામ કર્મની પ્રકૃતિ છે. તો એનો ઉદય કેમાં આવ્યો? જીવમાં આવ્યો. જીવને કારણે તો પહાડ તૂટી ગયો કે ના? એનો ઉદય તો આવ્યો પૂજગલ શરીરમાં, એટલે એને પૂજગલ વિભાગની પ્રકૃતિઓ કહેવાય. ખ્યાલ આવ્યો? તો જો નામ કર્મની પ્રાણ, એના પછી ગોત્ર કર્મ. ગોત્ર કર્મની કેટલી? બે. કયા? ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્ર, અને છેલ્લે વેદનીય. વેદનીયની બે: સાતા વેદનીય કે અસાતા વેદનીય. આ રીતે કર્મની કેટલી પ્રકૃતિઓ છે? ટોટલ 147 પ્રકૃતિઓ થાય છે. હવે જો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એને સમજવું આપણે જોઈએ. આમાં આપણે જે હવે પાંચ ભાવ સાથે કોરિલેટ કરશું, તો એ કોરિલેટ આપણે જીવના જે જે પરિણામ સાથે જે જે કર્મનો સંબંધ છે એ રીતે આપણે એને કોરિલેટ કરશું. હવે જેવી રીતના ઉપશમ, ઉદય, ક્ષયોક્ષમ, ક્ષય, તો બધા જ કર્મનો ઉપશમ થતો નથી, ખ્યાલ આવે ને? એટલે એની સામે બધા જ જીવના બધા જ ભાવોનો ઔક્ષમિક ભાવ પ્રગટ થતો નથી. તો કયા કયા કર્મનો કયા કયા પ્રોસેસિંગ થાય છે અને સામે જીવમાં કયા કયા પરિણામો જોવામાં આવે છે એની ચર્ચા આપણે આ નેક્સ્ટ 1-7 સૂત્ર સુધી કરશું. બરાબર, આ કોન્ટેક્સ્ટ લીધું. ઓકે, હવે જો થોડુંક આગળ જઈએ, આ તો આપણે કર્મની પ્રકૃતિઓ જોઈ, હવે એના માટે સ્લાઇડ નથી બનાવી પણ આપણે એને સમજવાની કોશિશ કરી. અહીંયા જેવી પર એને જોયા, જો કર્મમાં 10 પ્રકારના જુદા જુદા પ્રોસેસિસ થાય છે, કર્મ જે હોય છે એનો બંધ થાય છે, જીવના કોઈ પણ વિકારી પરિણામ થાય તો એના નિમિત્ત નૈમિત્તિક ભાવથી નવા કર્મ આવીને જીવ સાથે બંધાય છે, એને શું કહેવાય? બંધ. બરાબર, એક એક શબ્દ ધ્યાનમાં રાખતા જશે. જીવના પરિણામોનું નિમિત્ત પામીને નવા કર્મનું આવીને બંધાવવું એને કહેવાય બંધ. હવે જયારે બંધ થાય છે તો તમે સાંભળ્યું હશે ને કે કષાય ભાવોને કારણે પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે. પ્રકૃતિ એટલે યોગના પરિણામથી પ્રકૃતિ અને પ્રદેશ બંધાય. પ્રકૃતિ એટલે કયા કર્મ આવીને બંધાયા? જ્ઞાનાવરણ આવ્યા, દર્શનાવરણ આવ્યા, કયા આવ્યા? બરાબર, અને પ્રદેશ એટલે કેટલી ક્વોન્ટિટીમાં આવ્યા? તો આ બે નું કોરિલેશન કોની સાથે છે? જીવના યોગના પરિણામ સાથે. અને જીવના કષાયના ભાવોને કારણે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ થાય છે. એટલે કે એ કર્મ જે આવ્યા તો હવે કેટલો વખત સુધી રહેશે આપણી સાથે એને કહેવાય સ્થિતિ બંધ, અને ઉદયમાં આવશે તો કેવા ફળ આપશે એને કહેવાય અનુભાગ બંધ. બરાબર, તો પહેલી વસ્તુ આપણે શું જોયું કે નવા કર્મ આવીને બંધાવ્યા. એ બંધ 4 પ્રકારના, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. બરાબર, જે 10 પ્રકારની કીધા એમાં પહેલો પ્રકાર આપણે જોયો બંધ, એના સબ પ્રકાર આ પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ. આગળ સેકન્ડ પ્રકાર, જે દર સમયે નવા કર્મ આવીને જીવ સાથે બંધાય છે. પહેલા સમયે આવ્યા બંધાયા, બીજા સમયમાં આવ્યા બંધાયા, તો ઇટ ઇઝ લાઈક અ સ્ટોરેજ બોક્સ. નવા આવે છે, એડ થતા જાય, એડ થતા જાય, એડ થતા જાય, અને દર સમય પાછા ઉદયમાં આવીને ફરી પણ જાય છે. તો જૂના હતા એ ફરવા લાગ્યા, દર સમય એક એક સમયના આવીને ઉદયમાં આવીને વયા જાય છે. તો એક મોટી પાણીની ટેન્ક અઝ્યુમ કરો, ઉપરથી નળ ચાલુ છે તો નવું પાણી અંદર આવે છે, અને નીચેથી નળ ચાલુ છે જૂનું પાણી અંદરથી જતું રહે છે. આ ટેન્કમાં શું થાય કે ડિપેન્ડિંગ ઓન ધ ફ્લો રેટ, એમાં કાં તો કર્મ જમા થાય છે કાં ઓછા થાય છે, ખ્યાલ આવે ને? જે રીતના પાણી ઇનલેટ વધારે ફાસ્ટ હોય તો પાણી વધતું જાય, અને આઉટલેટ વધારે ફાસ્ટ હોય તો પાણી ઘટતું જાય. હવે અહીંયા કર્મમાં જે સંસારી જીવો છે એની પરિસ્થિતિ કેવી છે કે સંસારી જીવોમાં એ ઇનલેટ ને આઉટલેટ સેમ સ્પીડ પર છે, ખ્યાલ આવે? એટલે કર્મ દર સમયે અનંત પરમાણુ બંધાય છે અને અનંત પરમાણુ ખરે છે, એટલે મોર ઓર લેસ સિમિલર જ રહે છે, કઈ ફરક પડતો નથી, ખ્યાલ આવે? તો એ જે ટોટલ ક્વોન્ટિટી જે જીવ સાથે કર્મ પડ્યા છે, ટોટલ ક્વોન્ટિટી ઓફ કર્મ જે જીવ સાથે પડ્યા છે એનું ટાઈમ ફ્રેમ કે અત્યારથી લઈને કેટલા વર્ષ સુધીના કર્મ પડ્યા છે, ખ્યાલ આવે? અત્યારથી લઈને સમજો 1000 વર્ષ, 2000 વર્ષ, સાગરો પણ 50 સાગર, કેટલા કેટલી કેટલું ટાઈમ ફ્રેમ સુધીના કર્મ પડ્યા છે એને કહેવાય સત્તા. એને શું કહેવાય? સત્તા. પહેલું આપણે જોયું બંધ, બીજું સત્તા. સત્તા એટલે સમજો આજે મારી પાસે જ્ઞાનાવરણ કર્મની ટોટલ ક્વોન્ટિટી નહીં, ટોટલ ટાઈમ જેટલું આજથી લઈને સમજો 1,00,000 વર્ષ સુધીના મારી પાસે જ્ઞાનાવરણ કર્મ ઉદયમાં આવવા માટે પડેલા છે એને કહેવાય સત્તા. બરાબર, બે વસ્તુ જોઈએ, બંધ, સત્તા, ત્રીજું છે ઉદય. ઉદય એટલે કે જ્યારે એ પર્ટિક્યુલર કર્મનો ટાઈમ ફ્રેમ આવી જાય તો અત્યાર સુધી એ કર્મ જીવ સાથે બંધાયેલા હતા. બંધાયેલા એટલે જ્યાં જ્યાં જીવ જાય, સમજો આ હાથ હલે છે, તો અહીંયા જે કર્મ ના પરમાણુ રહેલા છે એ પણ હલે છે. ખ્યાલ આવ્યો ને? હવે જયારે એનો ટાઈમ પૂરો થઈ જાય તો એ જે એનું બંધન રૂપ અટેચમેન્ટ જે હતું જીવના પ્રદેશો સાથે એ છૂટી જાય. એટલે સમજો કે આ હાથ અહીંયાથી આમ હલ્યો અને એ અમુક પરમાણુ જેનો ટાઈમ પૂરો થઈ ગયો એ ત્યાં ને ત્યાં જ રહી ગયા અને આ હાથ હલી ગયો. ખ્યાલ આવે છે? તો એ જે નિમિત નૈમિત સંબંધ બંધ રૂપ નિમિત નૈમિત સંબંધ નું છૂટવું એને કહેવાય ઉદય. હવે ઉદયમાં શું થાય છે? જ્યારે જ્યારે કર્મનો ઉદય થાય છે ત્યારે ત્યારે એ કર્મની જે પ્રમાણેની એની શક્તિ છે એવા ફળ એ આપીને જાય છે. કર્મના ઉદય વખતે ફળ મળે છે, કર્મના ફળ બંધ વખતે નથી મળતા અને જયારે સત્તામાં પડ્યા છે ત્યારે પણ નથી મળતા. ઉદય વખતે કર્મના ફળ આપણને મળે છે, બરાબર? તો જેવી કર્મની શક્તિ તીવ્ર શક્તિ હોય એની તો તીવ્ર ફળ આપીને જાય છે, મંદ શક્તિ હોય તો મંદ ફળ આપીને જાય છે, બરાબર? તો ત્રણ વસ્તુ જોઈએ, બંધ, સત્તા, ઉદય, બરાબર? હવે આગળ પછી ચોથું ને પાંચમું છે ઉત્કર્ષણ અને અપકર્ષણ. ઉત્કર્ષણ અને અપકર્ષણ, સમજો કે આજથી લઈને મારી પાસે 1,00,000 વર્ષ સુધીના જ્ઞાનાવરણ કર્મ પડેલા છે. હવે એમાંથી અમુક પરમાણુ ખાલી સમજો 5,000 વર્ષે ઉદયમાં આવવાના હતા, એની બદલે એનો ટાઈમ બદલાઈને 50,000 વર્ષ થઈ ગયો કે આજથી લઈને 50,000 વર્ષ પછી ઉદયમાં આવશે. પહેલા 5,000 વર્ષ ના હતા પણ એને એમ સમજો એક એક સમયના જે કર્મ ઉદયમાં આવવાના છે એને એક એક લાઈન થી રિપ્રેઝેન્ટ કરીએ. એક એક સમયના એક એક લાઈન એને કહેવાય નિષેધ. તો આજથી લઈને 5,000 વર્ષ પછીની જે લાઈન છે ત્યારે એ કર્મ ઉદયમાં આવવાના હતા એ ત્યાંથી હટીને ઉપર જઈને 50,000 વર્ષ સુધી પહોંચી ગયા. ઉપર ચડ્યા ટાઈમ ફ્રેમમાં ઉપર ચડ્યા કર્મ એટલે એને કહેવાય ઉત્કર્ષણ. ઉત્કર્ષણ એટલે ઉપર ચડવું, ખ્યાલ આવે છે? અને ટાઈમ ફ્રેમમાં નીચે આવવું એટલે સમજો 50,000 થી લઈને 5,000 પર આવી ગયા તો એને કહેવાય અપકર્ષણ. ખ્યાલ આવ્યો? હા, જીવના પરિણામોના નિમિત્તે સમજો કે આપણી પાસે કર્મ, હા સમજો એ કર્મ પડેલા છે સત્તામાં, બરાબર? હવે જીવે એવા કઈ પરિણામ કર્યા કે જેનાથી ઘોર જ્ઞાનાવરણ કર્મ બન્યા કે આપણે આપણા પોતાના કે કોઈના જ્ઞાનને આપણે અવોઈડ કરીએ, એને હાઈડ કરીએ. કોઈ સપોઝ શાસ્ત્ર છુપાડી દીધું કે ભાઈ કોઈને મળે નહીં, આ મને જ જોઈએ, એમ કોઈને મળવું ન જોઈએ, તો આનાથી તીવ્ર જ્ઞાનાવરણ કર્મ બદલાય છે. ખ્યાલ આવે છે ને? હવે જયારે આવા તીવ્ર પરિણામ થાય તો નવા જ્ઞાનાવરણ કર્મ તો બંધાય જ છે પણ જે જૂના હતા એની પણ શક્તિ વધી જાય છે. નવા કર્મ તો બદલાય છે, જૂના કર્મની શક્તિ વધી જાય અને એ કર્મ આવી રીતના ઉપર ચડી જાય તો એને કહેવાય ઉત્કર્ષણ, બરાબર? અને સમજો કે આપણે શાસ્ત્રનું દાન આપ્યું, અહીંયા પ્રભાવ ના કર્યું, બધા લઈ જાઓ, બધા વાંચજો, બધાનું કલ્યાણ થાય, સેવા ભાવ કર્યા તો એનાથી જ્ઞાનાવરણ કર્મ મંદ બંધાય. જો બંધાયા તો ખરા પણ મંદ બંધાય. અને ત્યારે જે ઉપરની વધારે શક્તિવાળા હતા એ પણ ઓછી શક્તિવાળા થઈ ગયા. ખ્યાલ આવે ને? એટલે ભણવું ભણાવવું બધાને આ તત્વજ્ઞાન કેવી રીતના મળે આવા પરિણામોથી જ્ઞાનાવરણ કર્મ કપાય છે. ચાલો ચાલો હવે શું જોયું? બંધ, સત્તા, ઉદય, ઉત્કર્ષણ, અપકર્ષણ, બરાબર? હવે છઠ્ઠું જોઈએ ઉદીરણ. આ પણ ઇન્ટરેસ્ટિંગ છે. ઉદીરણ એટલે કે સમજો એ જ્ઞાનાવરણ કર્મની આખી લેડર છે. 50,000 વર્ષે એ કર્મ ઉદયમાં આવવાના છે પણ એવા કંઈક પરિણામ થયા કે એ ત્યાંથી અમુક પરમાણુ ત્યાંથી શિફ્ટ થઈને સીધા અંતર્મુહૂર્તમાં આવી ગયા. 50,000 વર્ષથી લઈને સીધા અંતર્મુહૂર્તમાં એટલે કે વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ હવે ઉદયમાં આવી ગયો છે. ખ્યાલ આવે ને? આજથી લઈને પહેલા સમય, બીજો સમય, ત્રીજો સમય એમ કરીને જે અંતર્મુહૂર્ત સુધીનો જે સેક્શન છે એની અંદર એ આવી ગયા. એને કહેવાય ઉદીરણા. એટલે દોઝ કર્મ આર નાઉ રેડી ટુ કમ ફોર ઉદય, એમ તરત જ હમણાં જ ઉદયમાં આવી ગયો છે.
ખ્યાલ આવે છે.
એટલે ફ્યુચર ના કર્મ ને એકદમ વર્તમાન વર્ત લાવી દેવા, એને કહેવાય ઉદીરના. બરાબર, ઉદીરના ઇઝ અ ટાઈપ ઓફ અપકર્ષણ, પણ એનું જે પ્રોડક્ટ ઇઝ ગોઈંગ ટુ કમ ઇન નેક્સ્ટ અંતર્મુહૂર્ત. બરાબર, બંધ સત્તા ઉદય, ઉત્કર્ષણ અપકર્ષણ, ઉદીરણ. હવે જોઈએ સંક્રમણ. સંક્રમણ એટલે કે સમજો જ્ઞાનાવરણ કર્મની લેડર છે, દર્શનાવરણની છે, એમ લેડર છે ને. હવે એમ સમજો કે જ્ઞાનાવરણમાં પણ મતિ જ્ઞાનાવરણની છે, શુદ્ધ જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ. બરાબર, બહુ નિયમ છે નિત્યાત્વની, સમ્યક નિત્યાત્વ, સમ્યક પ્રકૃતિ આવી. તો એક લેડરમાંથી કર્મ પરમાણુનું ચેન્જ ઓવર થઈને બીજી પ્રકૃતિમાં કન્વર્ટ થઈ જવું, એને કહેવાય સંક્રમણ. નિત્યાત્વમાંથી કન્વર્ટ થઈને સમ્યક નિત્યાત્વ કે સમ્યક પ્રકૃતિમાં કન્વર્ટ થઈ જવું, એને કહેવાય સંક્રમણ. ખ્યાલ આવે છે? આ સંક્રમણ છે ને ક્યારે મુખ્ય પ્રકૃતિઓમાં ન થાય, એટલે જ્ઞાનાવરણ સિવાય દર્શનાવરણ કે મોહનીય ન થઈ શકે. પણ સબ પ્રકૃતિઓ જે હોય કે મતિ જ્ઞાનાવરણનું શુદ્ધ જ્ઞાનાવરણ, નિત્યાત્વનું સમ્યક નિત્યાત્વ સમ્યક પ્રકૃતિ, નિદ્રા નિદ્રાનું પ્રશ્લા પ્રશ્લા, એવી રીતના થઈ શકે. બરાબર, બોલો કઈ પૂછ્યું? અચ્છા, કાંઈ યાદ આવે તો કરે. તો જો આપણે કેટલી વસ્તુ જોઈ, બંધ સત્તા ઉદય, ઉત્કર્ષણ અપકર્ષણ, ઉદીરણા, સંક્રમણ. હવે જોઈએ ઉપશમ. ઉપશમ, ઉપશમ એટલે કે જે કર્મ ઉદયમાં આવવાના છે, જે કર્મ ઉદયમાં આવવાના છે એને સપ્રેસ કરી દેવા અને ઉદયમાં ન આવવા દેવા. ખ્યાલ આવે? જે કર્મ ઉદયમાં આવવાના છે એને જીવના પરિણામોના પુરુષાર્થથી એને રોકી દેવા, એને સપ્રેસ કરી, એને દબાવી દેવા, એને કહેવાય ઉપશમ. બરાબર, નહીં તો દર સમય આખી લેડર છે ને, દર સમય એક એક નિષેકો ઉદયમાં આવવાના જ છે, પણ એને ઉદયમાં આવતા રોકી દેવા. હવે કેવી રીતના રોકવા એનું ડિટેલ આપણે અલગથી જોઈશું. એને ઉદયમાં ન આવવા દેવા. બરાબર, એને કહેવાય ઉપશમ. કેવી વસ્તુ જોઈ? બંધ સત્તા, સોરી, બંધ સત્તા ઉદય, ઉત્કર્ષણ અપકર્ષણ, ઉદીરણા, સંક્રમણ, ઉપશમ. હવે બીજા બે છે નિદ્રતી અને નિકાસી. નિદ્રતી અને નિકાસી, જો જે કર્મમાં બંધ પછી, હવે સમજો બંધ થયો તો 5000 વર્ષનો કર્મ બંધ થયો, એટલે કર્મ આવીને એક સાથે અનંત પરમાણુ આવ્યા, એ અનંત 5000 વર્ષ સુધી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. 5000 વર્ષ એટલે અનંતે અનંત સીધા 5000 વર્ષે ઉદય નહીં આવે, એક સાથે નો આવે ઉદય. આજથી લઈને એટલા ટાઈમમાં પરમાણુઓ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. ચાલો, એટલે અમુક પરમાણુ એના જે સ્ટિપ્યુલેટેડ ટાઈમ પછી ઉદયમાં આવે, પછી એના પછી, એના પછી, એના પછી, અપ ટુ 5000. ખ્યાલ આવે? ફરી રિપીટ કરું છું. સમજો કે મને હમણાં પરિણામ એવા થયા કે નવા કર્મ આવીને 100 વર્ષના કર્મ બંધાયા. તો 100 વર્ષના કર્મ બંધાયા એટલે શું કે આજથી લઈને બધા જ કર્મ કઈ 100 વર્ષ પછી ઉદયમાં નહીં આવે, પણ આજથી અમુક ટાઈમ છોડી દો. પહેલો અમુક, હવે એનું લોજિક પછી કહીશ, એ અમુક ટાઈમ છોડી દો. એના પછી સમજો 1 વર્ષ પછી, તો 1 વર્ષ પ્લસ 1 સમય, 1 વર્ષ પ્લસ 2 સમય, 1 વર્ષ પ્લસ 3 સમય, ત્યારથી લઈને 100 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી એ કર્મનો ઉદય આવે. એટલે જે અનંત બંધાયા એ અનંતમાંથી થોડા હમણાં આવ્યા, થોડા એના પછી, થોડા એના પછી, થોડા એના પછી, એમ કરતા કરતા 100 વર્ષે અનંત પૂરા થશે. ખ્યાલ આવે? એ કર્મનું આવું મેકેનિઝમ હોય, ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ ન થાય. જે નજીક છે નજીકમાં વધારે પરમાણુ જાય અને દૂર ઓછા પરમાણુ જાય, એનું બેઝિકલી આમ રિડ્યુસિંગ ડિસ્ટ્રીબ્યુશન હોય. તો જે નવા કર્મ પરમાણુ બંધાયા એમાંથી અમુક પરમાણુ, સમજો 100 વર્ષના જે બંધાયા હતા, તો 50મે વર્ષે જે ઉદયમાં આવવાના છે અમુક પરમાણુ, એ પરમાણુઓમાં ઉત્કર્ષણ અપકર્ષણ ન થવું, એ ત્યાં ને ત્યાં જ રહેવા, એને કહેવાય નિર્ધતિ. ખ્યાલ આવે? સમજો અનંત પરમાણુ બંધાયા, એ અનંતમાંથી સમજો 1000 પરમાણુ એ ત્યાં ને ત્યાં જ રહેશે, બાકીના બધા ભલે ઉપર નીચે થઈ શકે, પણ એ પરમાણુ ત્યાં ને ત્યાં જ રહે, એમાં ઉત્કર્ષણ અપકર્ષણ ન થાય, એને કહેવાય નિર્ધતિ.
બરાબર.
અને નિકા છે સિમિલર ટુ નિકટી, પણ એ હજાર પરમાણુઓમાં ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉદીર્ણ અને સંક્રમણ ચાર પ્રોસેસ નો થાય એને કહેવાય નિકા છે. બરાબર. લોકો જનરલી નિદ્રતી નિકાચિત કેટલા ગભરાયેલા હોય કે ભાઈ મારા કર્મો પરમાણુ આવા નિદ્રતી છે, નિકાચિત છે, એને તો ભોગવવા જ પડશે. પહેલી વાત કે આખા આટલા બધા અનંત પરમાણુ માંથી અમુક પરમાણુ ખાલી નિદ્રતી નિકાચિત હોય છે. બીજી વાત, જયારે જીવ તમને દર્શન કરવા માટે અંતર્મુખી પુરુષાર્થ કરે, અને સાંભળ્યું છે ને પાંચ લબ્ધિઓ, પાંચ લબ્ધિઓમાં છેલ્લી જે કરણ લબ્ધિમાં પહોંચે, તો કરણ લબ્ધિમાં જે ત્રણ કરણ પરિણામ થાય છે ત્યારે જેટલા નિદ્રથી નિકાસિત હોય છે ને બધા મૂવ થવા લાગે છે. એટલે સમજો કે મેં પુરુષાર્થ કર્યો, અંતર્મુહૂર્તમાં જ હું કરણ લબ્ધિમાં ગયો, અંતર્મુહૂર્તમાં, અને જેટલા નિદ્રથી નિકાસિત છે બધું ડિલીટ કરીને નેક્સ્ટ અંતર્મુહૂર્તમાં તો સિદ્ધ દશા. એટલે ભોગવવા જ પડશે એવો કઈ ભય રાખવો નહીં. જો ખરેખર તો જેટલા કર્મ બાંધ્યા છે ને બધા જ ભોગવવા પડે છે, કેમ કે કોઈ કર્મ આવ્યા છે તો ખાલી એમ જ ડિલીટ તો થશે નહીં, એ ઉદય આવીને જ જશે. બરાબર. પણ ઉદય આવશે ત્યારે કેટલો અનુભાગ લઈને ઉદય આવશે એવું તો ક્યાંય ટેન્શન નથી ને. સમજો, નિશ્ચિત નિકાલ ભલન ત્યાં પડ્યા, પણ જયારે ઉદય આવે ત્યારે એનો ઉદય ઓલમોસ્ટ ઝીરો અનુભવ વાળો હોય તો શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો એના જે ફળથી છે ને, કર્મથી તો કઈ પ્રોબ્લેમ નથી, એ જે ફળથી પ્રોબ્લેમ છે ને, તો એ ફળ તો જીવના પરિણામોના નિમિત્તથી જો અનુભવ તો ઉપર નીચે થયા જ કરે છે, સ્થિતિ ઉપર નીચે થયા જ કરે છે. જો વિચાર કરો, દર સમયે જીવે જે ભાવ કર્યા ને, હવે અસંખ્યાત કાળથી, સમજો લાખો કરોડો વર્ષોથી જ્ઞાનાવરણ કર્મ બંધાયા છે ને મારા, તો સત્તામાં પડ્યા છે બધા. અને હમણાં સમજો મેં ભાવ કર્યો કે ભાઈ આ બધા ભક્તશાસ્ત્રો લઈ લેજો, બધા વાંચજો, તો તમને આમ ખ્યાલ આવશે કે જીવનો સ્વભાવ કેવો છે. આવી જઈને અંદરથી ભાવના કરી કે ભાઈ બધા જ વાંચો, તો જે મંદ પરિણામ થયા ને મારા, એને કારણે પેલા લાખો વર્ષોના બંધાયેલા જ્ઞાનાવરણીય કર્મમાં આમ સમૂળગો એકદમ ક્યુમ્યુલેટિવ એકદમ આમ જાણે બધા પડી ગયા. પડી ગયા એટલે એ લાખો માંથી સમજો કે બધા 90,000 પર આવી ગયા, કે એવી રીતના બધા 10,000 નીચે આવી ગયા. એટલે એનો અનુભાવ શક્તિ પણ સમજો બધા 10 ટકા ઘટી ગયો. આઈ જસ્ટ ગિવિંગ યુ રફ સમ, ધીઝ નંબર્સ આર નોટ કરેક્ટ, ડોન્ટ ગો બાય પર્સન્ટેજીસ કે નંબર્સ, આ તો ખાલી ડાયરેક્શનલી સમજવા માટે બધામાં આવી રીતના ઘટાડો થયો. અને નેક્સ્ટ સમયમાં આજ એવા કઈ ખરાબ પરિણામ જાય બધામાં વધારો થયો. ઇમેજિન કરો, જાણે આપણે કોઈ દાદર સ્ટેશન કે એવી રીતના જતા હોય, અને હું ત્યાં વચમાં ઉભો છું પ્લેટફોર્મ ઉપર, મારી આજુબાજુ લાખો કરોડો લોકો છે, અમુક આમ જાય છે, અમુક આમ જાય છે, તેમ જાય છે, અને હું એમ વિચાર કરું કે જો આપ આ માણસ ને તું આમ જા આમ જા આમ જા, અરે તું આમ નીચે જા તું આમ જા આમ જા, આપણા પ્રમાણે બદલાવાનું છે નહીં? એ તો એની રીતે ચાલે છે ને, હાલે ચાલે છે. એવી જ રીતે સમજો અહીંયા અનંતા કર્મો પરમાણુ પડ્યા, અને હું એકલો જીવ, દર સમયના પરિણામ અનુસાર એ અનંત પરમાણુમાં આ ઉપર નીચે સંક્રમણ ઉપશમ ઉદીના બધું છે, ઉપશમ નહીં સોરી, ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ ઉદીના બધું કન્ટિન્યુઅસ ચાલુ છે. જીવના પરિણામોના નિમિત્તથી આટલું બધું કન્ટિન્યુઅસ ચાલુ છે. હવે એમાં કેટલાય કર્મ નિર્જતી જનિકા છે, અને ક્યારે એનો ઉદય આવી ખરીદી જાય છે ખબર નથી પડતી. ખ્યાલ આવે ને, તો આમાં કયો કર્મ મને શું એમ કરવા, કોની બધા જ કર્મની નિર્જરા, આયુષ્યને છોડી બાકી બધા કર્મની નિર્જરા થાય છે. જયારે જીવ સમ્યક દર્શન પ્રગટ કરવા તૈયાર થાય ને, કોઈ બી જીવ તિર્યંશ હોય તો તિર્યંશ પણ, અને જનરલી દર્શન મોનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડી સાગર ઉપમ કહેવાય, કે આજથી લઈને 70 કરોડ સાગર સુધીના કર્મ પડ્યા છે સત્તામાં. ખ્યાલ આવે ને, અને જીવ અંતર મુહૂર્તમાં તમને દર્શન લેવા તૈયાર થયો ને, એ 70 નું અંતર કોડાકોડી, એટલે લેસ ધેન 1 કોડાકોડી સાગર ઉપમ વિધિન અંતર મુહૂર્ત,
આ તો નિયમ છે બધા, એટલે આમાં તો કઈ, ઇટ અપ્લાયઝ ટુ ચિરિયન, અપ્લાયઝ ટુ મનુષ્ય બધા, નારકી બધા,
ખ્યાલ આવે ને? એટલે કર્મનું એટલું પરિણામ જ ઓલરેડી બેકએન્ડમાં ચાલી રહ્યું છે કે એનાથી ગભરાવાની જરૂરત નથી. આપણે તો ખાલી એ સમજવાનું કે આ જે પર્યાવરણ છે એના જીવ સાથે કેવા નિમિત્ત નૈમિત ભાવ હોય છે, એનાથી જીવના પરિણામોને બેટર સમજી શકીએ, એ આપણું એકમાત્ર પ્રયોજન છે. તો જો આજે આપણે આ પાંચ ભાવોનું નામ ફરીથી જોયું, સૂત્ર યાદ કર્યું, એના સિવાય આઠ પ્રકારની કર્મ પ્રકૃતિઓ જોઈ અને કર્મ પ્રકૃતિઓમાં 10 પ્રકારના પ્રોસેસ જોયા. એ પ્રોસેસનું નામ ફરીથી એક વાર યાદ કરી લઈએ, કેમ કે નેક્સ્ટ ટાઈમથી આજે જોશું તો આ પાંચ ભાવો એ પ્રોસેસના આધારે જ છે. જો બન, સત્તા, ઉદય, ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉદીર્ણ, સંક્રમણ, ઉપશમ, નિષ્ધિ અને નિકાસ. હવે જે પાંચ ભાવો છે એમાં આપણે જો ઔક્ષમિક ભાવ એટલે ઉપશમ જોશું, ક્ષયોક્ષમિક ભાવ બરાબર, એક ક્ષયોક્ષમમાં ઉદય અને ઉપશમ એ બધું ક્ષય બધું આવશે, ક્ષાયિક ભાવ જોશું એટલે ક્ષય જ થઈ ગયો, ઔદયિક ભાવ જોશું એટલે ઉદય આવશે, બરાબર. એટલે આ 10 ભાવોના આધારે જે પાંચ ભાવો, આ 10 પ્રકારના પ્રોસેસના આધારે પાંચ ભાવોની ચર્ચા આપણે આગળ વધારશું. જીનવાણી માતનો પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો પ્રશંમૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો